पन्ना नंबर 25। ते लक्षण युक्त जे अशरीरी वरदेव ते त्या परम पदे वसे जे त्रिभुवनो थिए। एवा लक्षणों युक्त उत्तम परमात्मा अवदारक अवदारिक आदि पांच शरीर थी रहित निराकार छे, एटले शरीर रूप आकार जेने नथी तथा जे त्रण लोकना ध्येय रूप छे एवो परमात्मा शुद्ध सजात्मा लोकाग्रे मोक्षमा वसे छे। અહીં જે સિદ્ધ પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે તેની સમાન આ આત્માનું પણ સ્વરૂપ છે, તે જ ઉપાદેય તથા ધ્યાન કરવા યોગ્ય છે। એવો આત્મા સિદ્ધ લોકે વિરાજે છે, તેવો જ આત્મા આ દેહમાં વિદ્યમાન છે। એટલે જે લક્ષણો સિદ્ધ ભગવાનના આત્મામાં છે એ જ લક્ષણો શરીરમાં પણ છે। એવા લક્ષણો યુક્ત પરમાત્મા ઔદારિક, એટલે જે સિદ્ધ પરમાત્મા એ પાંચે પાંચ ઔદારિક શરીરથી રહિત છે ને નિરાકાર છે, એટલે કે શરીરરૂપ આત્મા જેને નથી, અને ત્રણેય લોકના ધ્યેય રૂપ, એટલે જેનું ત્રણેય લોકનું ધ્યેય એનું લક્ષ્ય છે એવા શુદ્ધ પરમાત્મા લોકાગ્રહ મોક્ષમાં વસે છે, એટલે 14 લોકના ઉપર ત્યાં વસે છે। અને જે સિદ્ધ પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે એમનો જેવો આત્મા છે અને એવું જેમનું આત્માનું સ્વરૂપ છે તે ઉપાદેય છે અને ધ્યાન કરવા યોગ્ય છે। જેવો આત્મા સિદ્ધ લોકે વિરાજે છે તેવો જ આત્મા આ શરીરમાં દેહમાં વિદ્યમાન છે। એટલે કહ્યું છે સર્વ લોક છે સિદ્ધ સમ, જે સમજે તે થાય।
જે ગાથામાં આપ્યું હોય એ પ્રમાણે જો સમજીએ તો જ આપણું કંઈક સમજણ બને। લક્ષણો યુક્ત એવા એટલે તે લક્ષણો કયા, તો આપણે યાદ કરવા પડે કયા, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ સ્વભાવ, કેવળ વીર્યમય, આવા જ અમે વાત કરીએ છીએ તે આત્મા। અને બીજું શું કહ્યું, અશરીરી છે એટલે કેટલા ઉદારિક શરીર કયા, પાંચે પાંચ શરીરથી, શરીર કેટલી પ્રકારના, પાંચ, હવે જો યાદ આવે તો લેવાને, તો પાંચે શરીરથી કયા કયા શરીર, કર્મ, તેજસ, ઔદારિક, વક્રિય અને આહારક, આ બધા શરીરથી જ્યારે આત્મા શુદ્ધ થાય છે ત્યારે એક પણ શરીરનો સંગ, એક પણ શરીરનું સ્વરૂપ, શરીર છે એ કર્મનું સ્વરૂપ છે અને કર્મથી રહિત હોવાને કારણે એક પણ શરીરનું સ્વરૂપ એને હોતું નથી, એટલે એને કહ્યું કે અશરીરી, શબ્દ પ્રયોગ ભાઈ પ્રો અશરીરી।
સ્થિતિ તો છે જ, એટલે જ આપણે આની અંદર શરૂ કરીએ, બસ
છઈસ મુખ્ય માનીને ચાલીએ તો પછી એ નથી, આપણી સ્થિતિ આ છે તો એ હવે સમજવું છે. તો ગાથા એ ગાથાથી એના જે જે મુદ્દા આપ્યા છે તેનાથી સમજીએ. બધું સામટું સાગમટે સમજવા જઈએ ને તો કાંઈ ન સમજાય. પહેલા એ લક્ષ રાખવું જોઈએ. સમજવા વાળા એમાં ધીરજ જોઈએ. એને એમ થતું બધું હું પકડી લઉં, બધું કહી દઉં. અરે ભાઈ નહીં ભાઈ, તારે જો ખરેખર સમજવું હોય તો જ્ઞાની પુરુષોએ એટલી બધી એનો જ્ઞાનનો ઉપયોગ મૂકીને ગાથાએ ગાથાએ શબ્દે શબ્દે એ વાતને પકડાવવા પ્રયત્ન કર્યો છે. તો એ રીતે સમજવાનો પ્રયત્ન કરો. 25મી ગાથામાં છે એમાં ઘણું 24મીમાં આવશે, 30મીમાં આવશે, પણ બધું તારે અત્યારે નથી વિચારવાનું. જે ચાલે છે તે વિચારાય તો એ જેટલું ચાલે એટલું સ્પષ્ટ થાય, એટલું બેસે. નહીતર આપણે બધું જ બોલી જઈએ આત્માના બધા લક્ષણો. અહીંયા કે છે એ શરીર નથી એ કંઈ, તો આ વાત એવી સ્પષ્ટ બેસી જાય. જો એ વાત અત્યારે આ ગાથામાં સ્પષ્ટ ન બેસે તો પછી એ ગૂંચવણ તો ઊભી જ રહી પાછું. અને આપણને એમ થાય કે આવું શરીર જ આમ છે, શરીર નથી, શરીરથી રહિતની વાત છે અહીંયા. અને શરીર કહ્યું તો એ કંઈ નહીં, તો ત્યારે ખ્યાલ આવે કે કંઈ નહીં એટલે કેટલા છે આ? તો એક જ શરીર, એક નથી, પાંચ છે. પાંચ છે તો વિચારવું પડે કેટલા છે. ત્રણ તો તારામાં છે, ત્રણ તો તેજસ છે, કારમણ છે અને અવદારિક છે, વૈક્રેય છે, નારકીમાં છે, દેવલોકમાં છે. અને આહાર છે એ પરમ જ્ઞાની પુરુષોને લબ્ધિ જ રૂપે છે, લબ્ધિ રૂપે છે. તો આ પાંચ શરીરની પાછી ત્યાં ગણતરી આવી ગઈ. હવે એ વાત એવી બેસી જાય કે ફરી કઈ એને યાદ કરવાની જરૂર નહીં. જો અત્યારે બેસી જાય તો, જો અત્યારે એ વાત આ ગાથા સમયે આપણને સમજાઈ જાય તો હવે એ વાત બરોબર છે. તો આખા શરીરનો આધાર કર્મણ શરીર, પાંચેય શરીરનો આધાર શું? એટલે દેહ છૂટે છે ત્યારે પણ શરીર રહે છે. કયું? કર્મણ શરીર રહે છે, કે જે શરીર બીજું શરીર તરત જ ધારણ કરે, કારણ કે કર્મની શક્તિ ત્યાં છે. શક્તિ રૂપે કર્મ કર્મણ શરીરના રૂપમાં છે. એટલે જ્યારે આ દેહ છૂટે છે, આપણે કંઈક મરી ગયા આપણે, ત્યારે શરીર છૂટી ગયું, દેહ છૂટી ગયો. પણ કયો દેહ છૂટ્યો? અવદારિક. હજી બે દેહ તો ભેગા લઈને ગયો છે, દેહથી છૂટ્યો નથી, દેહથી છૂટ્યો નથી. દેહથી છૂટે તો અશરીરી બને. જો સર્વથા દેહથી છૂટે તો અશરીરી. આ સમજ એક એક ગાથાની અંદર આપી છે. એટલે એને કહ્યું અશરીરી વરદેવ. શબ્દ પ્રયોગ કેવો સરસ મૂક્યો, અશરીરી. આ અશરીરી શબ્દ આપણને પકડાય તો દેહરહિતમાં આપણા મગજમાં જે દેહરહિત એટલે શરીર છૂટી ગયું, પણ આ એક શરીર છૂટી જવાથી બે બાકી રહે છે, એને અશરીરી અવસ્થા કહેવાતી નથી. આ બરોબર બેસાડી દઈએ એટલે એવો. અને પછી નોંધમાં આપ્યું છે, એની સમજણ આપી છે કે જેવો આ આત્માની અમે વાત કરી છે આ પરમાત્માની, એવો જ આત્મા પ્રત્યેકનો છે. અહીંયા સમજ શું આપી છે કે જેવો આત્મા અમે કહીએ છીએ એવો જ પ્રત્યેક દેહની અંદર આ વિદ્યમાન છે. એટલે કે પોતાનું આત્મ સ્વરૂપ અને શુદ્ધ આત્મ સ્વરૂપ એમાં કોઈ ફેર નથી. તો મારું આત્મ સ્વરૂપ પણ અશરીરી છે, મારું આત્મ સ્વરૂપ અશરીરી છે. એટલે મારા આજના શરીરને મારા આત્મ સ્વરૂપ સાથે કોઈ સંબંધ નથી. તો દેહ પ્રત્યેનો મમત્વ ભાવ એ ક્યાં આવ્યો? હવે દેહ પ્રત્યેનો રાગ ક્યાં આવ્યો? દેહ પ્રત્યેની આસક્તિ ક્યાં આવી? પછી ચિંતન થાય ને કે તો પછી આ સિદ્ધાંત હું આ સમજુ છું, આ મારી શ્રદ્ધા બરોબર બેસે તો ચારિત્રમાં આવે ને. શ્રદ્ધા બેસતી નથી એટલે ચારિત્રમાં કઈ આવતું કઈ નથી થતું. શરીર સાથે મમત્વ એવું ને એવું, આસક્તિ એવી ને એવી, રાગભાવ એવો ને એવો, કઈ ફેર ન પડે. શું કામ? નથી સમજણ. અને એ સમજણ શબ્દની મળી પણ ભાવની ન લીધી. ભાવની કેળવવી પડે, મેળવવી પડે. એ ચિંતન દ્વારા થાય.
એટલે એણે અહીંયા સરસ રીતે વાત મૂકી છે કે પાંચેય શરીરથી રહીત આ નિરાકાર છે. અને પછી સમજાવ્યું છે કે અમે જે આ વર્ણન કરીએ છીએ તેની સમાન આ આત્માનું પણ સ્વરૂપ છે. આ સિદ્ધ આત્માનું વર્ણન કર્યું અને પછી કડી મૂકીને બેને ગાય કે સર્વ જીવ છે સિદ્ધ સિદ્ધો. હવે ગણિત સમજાઈ ગયો કે જેટલા જેટલા જીવો છે એ બધા આવા જ છે, અશરીરી જ છે, આ બધા લક્ષણોથી યુક્ત છે. આવું છે, આવું આત્માનું પરમાત્માનું સ્વરૂપ છે. ચાલો આગળ 26મી ગાથા.
જેવો નિર્મળ જ્ઞાન વસે સિદ્ધિમાં દેવ, તેવો પરમાત્મ વસે દેહે ગણ નહીં ભેદ. જેવો કેવળ જ્ઞાન આદિ પ્રગટ સ્વરૂપ વાળો, કાર્ય સમયસાર, ઉપાધિ રહિત, ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા નોકર્મ મળથી રહિત, જ્ઞાનાદિ અનંત ગુણરૂપ દેવાધિદેવ પરમાત્મા મોક્ષમાં વસે છે, તેવો જ સર્વલક્ષણ સંપન્ન પરબ્રહ્મ શુદ્ધ બુદ્ધ સ્વભાવવાળો સહજાત્મ સ્વરૂપ પરમાત્મા શુદ્ધ દ્રવ્ય આર્થિક નયથી શરીરમાં વસે છે. માટે હે પ્રભાકર ભટ્ટ, તું સિદ્ધ ભગવાન તથા પોતામાં ભેદ ન માન. જગતવાસી આત્મા તથા શુદ્ધ પરમાત્મામાં ગુણોની શક્તિ વ્યક્તિ અપેક્ષાએ ભેદ છે. સિદ્ધ પરમાત્માના જ્ઞાનાવરણ આદિ કર્મ સર્વથા નાશ પામ્યા છે, તેથી તેઓમાં અનંત ગુણ પ્રગટ્યા છે. જ્યારે સંસારી આત્માઓમાં મોહ આદિ કર્મોને લીધે તે ગુણો અપ્રગટ છે, પણ પ્રત્યેક સંસારી જીવમાં સિદ્ધત્વ પ્રગટ કરવાની શક્તિ છે. આવરણ દૂર થવાથી આત્મા સિદ્ધ થાય છે. મોક્ષ પાહુડમાં કહ્યું છે કે એટલે જે નમસ્કાર યોગ્ય પુરુષો વડે પણ નમસ્કાર કરવા યોગ્ય છે, મહાત્માઓ વડે ધ્યાન કરવા યોગ્ય છે, પ્રશંસા કરવા પ્રશંસા યોગ્ય પુરુષો વડે સદા સ્તુતિ કરવા યોગ્ય છે, એવો જીવ નામનો પદાર્થ આ શરીરમાં વાસ નિવાસ કરે છે, તેને તું પરમાત્મા જાણ. જીવો સિદ્ધ દેવમાં જે જીવ છે નિર્મળ અને જ્ઞાનમય, તેવો જ પરમાત્મા આ દેહમાં પણ વસે છે. એટલે કહે છે પ્રભાકર ભટ્ટને કે તું એમાં ભેદ જરાય ગણ નહીં. આ આત્મામાં અને સિદ્ધના આત્મામાં કોઈ વિશેષ ભેદ નથી, પરંતુ આ આત્મામાં મોહ આદિ કર્મોની અરે સિદ્ધમાં અનંત ગુણો પ્રગટ છે, પણ જ્યારે આ આત્મા એમાં મોહ આદિ કર્મોને લીધે આ ગુણો બધા પ્રગટ છે અરે અપ્રગટ છે. પરંતુ દરેક સંસારી જીવમાં આ સિદ્ધત્વ પ્રગટ કરવાની શક્તિ છે. આવરણ આ બધા જે કર્મોના આવરણ છે એ દૂર થવાથી આત્મા સિદ્ધ જેવો જ, દરેક જીવનો આત્મા પણ સિદ્ધ જેવો જ થાય છે. એટલે નમસ્કાર યોગ્ય પુરુષો વડે પણ, એટલે જે આપણે નમસ્કાર કરવા યોગ્ય છે મહાન પુરુષો મહાન આત્માઓ, તેને પણ પુરુષો વડે પણ નમસ્કાર કરવા યોગ્ય છે, મહાત્માઓ વડે ધ્યાન કરવા યોગ્ય છે, અને પ્રશંસા યોગ્ય પુરુષો વડે સદા સ્તુતિ કરવા યોગ્ય છે. આ બધા વડે સ્તુતિ મહા પ્રશંસા કરવા યોગ્ય છે, એવો જીવ નામનો પદાર્થ પણ આ દેહમાં વસે છે એમ પ્રભાકર ભટ્ટને કહે છે.
26 ગાથા. શું વિશેષ વાત આવી? પેલા તો ગાથામાં પ્રભાકર ને કહે છે, હે પ્રભાકર, ગણ નહીં ભેદ, તું ભેદ કરમાં.
અમે જે પરમાત્માનું સ્વરૂપ વર્ણવી રહ્યા છીએ એ જ તારો આત્મા છે. એટલે 25મી ગાથામાં જે નોંધ મૂકી હતી પોતાનો અભિપ્રાય, પણ 26મી તો ગાથા જ લખી, કેમ કે શિષ્ય સાથેનો સંવાદ ચાલે છે. કેમ કે આ અમે જે કહ્યો એ આત્મા કેવો કહ્યો, પેલી લીટી નિર્મળ જ્ઞાનમય, એમાં કોઈ ઉપાધિ નથી. એ જ્ઞાન કેવું નિર્મળ છે, જેમાં ભાવ કર્મ નથી, દ્રવ્ય કર્મ નથી, નો કર્મ નથી. આવું મળ, આ કર્મ છે એ મળ છે, આવા તમામ પ્રકારના મળથી રહિત આવો આત્મા અમે કીધો, એ પરમાત્મા મોક્ષમાં જે છે. પણ તેવો પરમાત્મ વસે દેહે, અમે તો કીધું કે મોક્ષમાં છે. જે વાત કરી શુદ્ધ આત્માની, તો શુદ્ધ આત્માનું સ્વરૂપ ક્યાં છે? શુદ્ધ આત્મા સંસારમાં રહેતો નથી. જેવો સર્વકર્મથી મુક્ત થાય તો એ આત્મા શું કરે છે? ઉર્ધ્વગમન સિદ્ધાલય સુસ્થિત જો. અપૂર્વ અવસરમાં કહ્યું કે બધું પૂરું થતા આત્માનું પરિભ્રમણ સમાપ્ત થતા એ ક્યાં જાય? સિદ્ધાલયની અંદર એ જાય. ઉર્ધ્વગમન એની ગતિ ઉર્ધ્વ થાય અને લોકના ઉપરના ભાગે રહેલી સિદ્ધ શિલામાં એ સ્થિત કરે. તો કે જે તેવો પરમાત્મા જેવો અહીંયા વસે છે, એટલે કે કયા પરમાત્મા વસે છે ત્યાં? શુદ્ધ, સિદ્ધ અને શુદ્ધ. એવો જ પરમાત્મા ક્યાં છે? હે પ્રભાકર, જેની તું વાત કરો એ પાછો શુદ્ધ થયા છે, સિદ્ધ થયા છે તો ઉપર છે, પણ એવો જ પાછો? કારણ કે આત્મદ્રવ્યની દ્રષ્ટિએ પરમાત્માનું દ્રવ્ય અને જીવાત્માનું દ્રવ્ય એ કોઈ તો પણ ભેદ કેટલો છે એ નોંધમાં સમજાવ્યું કે શક્તિ વ્યક્તિની અપેક્ષા એ ભેદ છે. કાર્ય સમયસર એટલે સિદ્ધ થયો, તે કારણ, કારણ મટી ગયું, કાર્ય પ્રાપ્ત થયું, કર્મરૂપી કારણ હતું એટલે કાર્ય થઈ ગયું. ગુણોની શક્તિ વ્યક્તિની અપેક્ષા એ ભેદ છે. હવે પરમાત્મામાં અને જીવાત્મામાં ભેદ કઈ અપેક્ષા એ? શક્તિ અને વ્યક્તિ, શક્તિની અપેક્ષાએ સમાન અને વ્યક્તિની અપેક્ષાએ એનામાં વ્યક્ત છે અને આપણામાં અવ્યક્ત છે. અવ્યક્ત છે એટલે આવરિત છે. ભેદ શેનો છે? આવરણનો. એના બધા આવરણ જે છે, આવરણને કહેવાય કર્મ. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, આ બધા આવરણ છે. આવરણ એટલે મૂળ દ્રવ્ય એમનેમ છે, એના ઉપર અંતરાય છે, આવરણ. આ આવરણનો ભેદ છે. એ આવરણ જે છે એના નાશ પામ્યા છે. કર્મ છે એ આત્માને આવરણ છે, કર્મ છે એ આવરણ છે. એક એક સમજ લેતા જઈએ કે કર્મ આત્મદ્રવ્ય અખંડ છે, અભેદ છે, એમાં ઘૂસી નથી ગયા. કર્મને અને જીવને સંબંધ કેવો છે? આવરણમાં. એટલે કહ્યું છે કે કોઈ પ્રગટ દીવો હોય અને દીવા ઉપર આપણે કોઈ એવો પદાર્થ મૂકી દઈએ તો એની જ્યોતિ આપણને દેખાય નહીં, પ્રકાશ એનો અનુભવવા મળે નહીં. તો જ્યોતિ એમનેમ છે, જ્યોતિ પ્રજ્વલિત છે, એનું તેજ એનાએ છે, એનો પ્રકાશ એનાએ છે, પણ અંધારું કેમ છે? આવરણ છે. તો શું કરવાનું? જો આવરણ ખસી જાય તો જ્યોતિ પ્રગટાવવાની જરૂર હોતી, તો સ્વયં જ્યોતિ સુખધામ. તો કર્મના આવરણ છે અને કેટલા પડડ છે? 8. 8 ની અંદર 4 છે એ ઘાતિ છે, એ ખરેખર એના ગુણને એની શક્તિને રોધે છે, અને બાકીના 4 છે એ તો એને ત્યાંથી પોતાના સ્થાને જવા દેતા નથી, પોતાના સ્થાને જવા દેતા નથી. એટલે ત્યાં સુધી હજી એ અવ્યાબાદ થતો નથી. તો 4 જો વયા જાય, ઘાતી વયા જાય, તો પણ આત્મા પૂર્ણપણે પ્રકાશે છે, પણ છતાં એને રહેવાનું તો લોકમાં, એ લોકાગ્રહ ન જઈ શકે. અર્યંત પરમાત્મા છે લોકમાં, પણ જેવું બાકીના 4 ગયા એટલે
સિદ્ધ થયા છે. અને આ બધા જ આવરણનો આધાર શું છે? કર્મનો આધાર મોહ. બધું એક જ શબ્દ મોહ. મોક્ષનો વિરોધ મોહ. મોહ નથી તો મોક્ષ, અને મોક્ષ નથી તો મોહ. આ તમામ પ્રકૃતિ કર્મની છે. એ જ્ઞાનાવરણ દર્શનાવરણ આ બધા કર્મ અનંત પ્રકારના. તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય. ભાઈ આ એક મોહનીયના કારણે આ બધા તમાશો છે આખો જગતનો, અનંત સંસારનો, અનંત જન્મ મરણનો, ભવચક્રનો, ગતિ આગતિનો. આ બધા શબ્દો જેટલા બોલવા એટલા બોલ. આ બધાના મૂળમાં શું? મોહ. પરને પોતાનું માનવાની બુદ્ધિ. પરને પોતાનું માનવાની બુદ્ધિ. પરમાં સુખ, પરમાં હિત, પરથી કલ્યાણ, પરથી મજા. આ બધા એના જુદા જુદા સ્વરૂપ. એટલે કે છે સંસારી આત્મામાં મોહ આદિ કર્મોને લીધે આ બધા ગુણો અપ્રગટ છે. જ્ઞાની પુરુષો વાતને ટૂંકી કરી નાખે. જ્યારે સાધનામાં જવું હોય ને ત્યારે બહુ વિશાળ કરીને કોઈ સાધના કરી જ ન શકે. જે કરતા હોય ને એ તો ગોથા જ ખાય. સંક્ષેપ જ કરવો પડે. એક લક્ષ બંધાય તો. અને ઘણી વાર મુશ્કેલી છે સાધકોની. એટલા બધા વિખરાઈ જાય, એટલા બધા વિખરાઈ જાય, એટલા બધા વિખરાઈ જાય, અને પછી સાધના કરે તો ક્યાંય ના નોરે. બે કલાકની સાધનાને અંતે પાછા પોતે જ ખોવાઈ ગયા હોય. ખ્યાલ આવે છે? કારણ કે એટલું બધું મનની અંદર ભમ્યા કરે છે. સાધના કરવી હોય તો કૃપણદેવ કીધું અનંત કર્મોની લપ મૂકી દેતું. હવે તને અમે બહુ ટૂંકો માર્ગ કહીએ છીએ. મોહનીય. મોહનીયમાં પણ એના બે ભાગ છે, એક દર્શન અને એક ચારિત્ર. આ દર્શન છે એ હજી તારા ભરની વાત નથી, કેમ કે દર્શન મોહ છે ત્યાં સુધી તારું બધું ઠેકાણે પડતું નથી. પરિભ્રમણ એક કોઈ જ્ઞાની પુરુષ ઉપર મૂકી દે. અને બોધ. આ બોધ, બોધ કોનો? એ કે છે માન, તું તારી મતિ કલ્પનાએ આ દર્શન મોહ તોડવાનો પ્રયત્ન કરમાં. અને વિતરાગતા એ તારું આચરણ. આટલો તારો પુરુષાર્થ. તો બધો પુરુષાર્થ ક્યાં આવીને અટકો? કે જ્ઞાની પુરુષના આજ્ઞા અનુસાર પોતાનું વર્તન કરવું, ચારિત્ર કરવું, બસ આ મોક્ષ માર્ગની સાધના. હવે જ્યારે સાધના કરવી છે ત્યારે અહીં સુધી આવ્યા વિના સાધનામાં જાય તો શું થાય? એકેય સ્ટેપ ન આવે. તો એ વાતને સમજવું કે આખું મોહનીય જીવની અંદરથી એ હણાય, એ ભાવ જાય. એટલે પર પ્રત્યેનો, એટલે ભેદ જ્ઞાન કહીએ સ્વ અને પરનું. આ વાત એની સરસ રીતે પાછી ધીરે ધીરે જ્ઞાનીઓ મૂકશે. પણ આપણે આની અંદર સમજવાનું એટલું જ આવ્યું કે જીવમાં પ્રગટ છે જ, આવો જ આત્મા છે. જેવો શુદ્ધાત્મા છે એવો જ છે. કાંઈ ફેર નથી. આવરણ છે. તો હવે મારે શું કરવાનું છે? તો કે આવરણ હટાવવાનું. આ બધા આવરણનું મૂળ શું છે? તો કે મોહ. અનંત કર્મોના આવરણો આ જીવને લાગેલા છે. હવે ક્યાં ગણવા બેસું? કેટલી સંખ્યા ગણું? કયા કર્મને પહેલું દૂર કરું? પેલું જ્ઞાનાવરણીય દૂર કરું? પેલું આ ચારિત્રવરણીય દૂર કરું? તો આ જે આખા ભેદ ચાલ્યા છે કે સમજ વિનાની ક્રિયાકાંડ કરે છે. હું ચારિત્ર આમ કરું, તેમ કરું, આટલા ઉપવાસ કરું, આટલું આમ કરું. જ્ઞાનનો તો જીરો છે. અને જ્ઞાનમાં પડ્યો છે, કંઈ કરતો નથી. હું આ જાણું છું, તે જાણું છું, હજી આ જાણું છું, હજી આ ભેદ પ્રભેદ પ્રકાર એના પ્રકાર, આમાંથી જ નવરો નથી થતો અને કંઈ કરતો નથી. એટલે મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો. અથવા અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય, લોપે તે સદવ્યવહારને સાધન રહિત થાય. જ્ઞાન દશા પામે નહીં, સાધન દશા ન કાય. શું થાય આનું? એવી સ્થિતિમાં આ જીવ ચારે બાજુ અથડાય છે. એને સાધના કરવી છે તો સાધક અવસ્થા પ્રાપ્ત કરતા કરવાનો ખ્યાલ નથી આવતો. સાધક અવસ્થાની ભૂમિકા આવ્યા વિના સાધના કરે તો શું થાય? તો મતાર્થી અવસ્થા એ સાધકની અવસ્થા નથી, આત્માર્થી અવસ્થા એ જ સાધકની અવસ્થા છે. અને આત્માર્થીની અંદર કોઈ મતભેદની અવકાશ નથી. તો બોધ એ જ્ઞાની પુરુષનો અને વિતરાગતા પોતાની, એ કોઈના ઉપર એ અવલંબિત નથી. પુરુષાર્થ તો જાતે જ કરવો પડે, કોઈની વિતરાગતા આપણને કામમાં. અને આપણો બોધ અજ્ઞાનનો અનાદિના એ આપણને મુક્તિ માટે કામ ન આવે. આવી સાદી સમજ જો એકવાર કેળવાઈ જાય તો અમારે સાધના કરવી છે, અમારે આ કરવું છે, તે કરવું છે, જે કરવું છે, પણ શું કરવું છે, ક્યાં કરવું છે, કેવી રીતે કરવું છે, એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ શું લેશું આપણે, એની ભૂમિકા શું, એ ન પકડાય અને વિખરાતો જ જાય. બસ આ જાણી લીધું ને તે જાણી લીધું ને આટલી શિબિરો કરીને આટલા ધ્યાન કરીને આટલું આમ કર્યું તેમ કરને, જેટલું કરવું એટલું, દોડને જેટલું દોડાય એટલું, અનંત પરિભ્રમણ સંસારનું કર્યું થોડું વધારે છેડો ને. અહીંયા એ વાતને સરસ રીતે કહ્યું છે કે તારે તો આવરણને દૂર કરવાના છે, અને આવરણનું મૂળ છે એ મોહ છે. આગળ એ જીવનું મહત્વ એક સરસ મોક્ષ પાવડીની ગાથા અહીં આપી છે. કુંદકુંદાચાર્ય ભગવાને જેમ પાંચ આગમની રચના કરી છે, નિયમસાર, સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, એમ અષ્ટપાહુડની રચના કરી છે. એ અષ્ટપાહુડમાં દર્શન પ્રાઉઢ, ચારિત્ર પ્રાઉઢ, જ્ઞાન પ્રાઉઢ, બહુ મજાના છે. થોડી થોડી ગાથાઓ બધી જેમ આત્મસિદ્ધિની છે ને એવી, એની અંદર મોક્ષ પાહુડ નામનું એક પ્રકરણ છે. એમાં જીવનું મહત્વ આપ્યું છે કે નમસ્કાર યોગ્ય પુરુષો વડે પણ નમસ્કાર કરવા યોગ્ય છે. આ જીવ કેવો છે? જેને નમસ્કાર કરવાના છે એવા પુરુષોએ પણ આ જીવને તો મહાત્માઓ વડે ધ્યાન કરવા યોગ્ય છે. ગમે તેવા મહાત્મા હોય તો એને ધ્યાન કોનું કરવાનું? પ્રશંસા યોગ્ય પુરુષો વડે સદા સ્તુતિ કરવા યોગ્ય છે. એવો આ જીવ નામનો પદાર્થ આ શરીરમાં, એટલે નમસ્કાર યોગ્ય પુરુષો પણ જેને નમસ્કાર કરે છે, મહાત્માઓ પણ જેનું ધ્યાન કરે છે, અને પ્રશંસા યોગ્ય પુરુષો પણ સદા જેની સ્તુતિ કરે છે, સ્વયં તો એ જ સ્થિતિમાં છે. કૃપાળુ દેવે અંતિમ મંગલની અંદર આ વાત મૂકી દીધી, સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ. આ આત્માને માટે તો સુસંતો પણ દિવસ ને રાત જેના ધ્યાનમાં છે, દિવસ ને રાત જેનું ધ્યાન કરે છે, યોગીઓ જેનું ધ્યાન કરે છે, જ્ઞાનીઓ જેનું રટણ કરે છે, સિદ્ધો જેનું સ્મરણ કરે છે, એવો આ જીવ નામનો પદાર્થ આ શરીરમાં નિવાસ કરે છે, તેને તું પરમાત્મા જા. કેટલી મહત્તા મૂકી પોતાના સ્વરૂપની, કે તું દેહ નથી આવો પરમાત્મા છું. તો તું દેહ હોઈ શકે? આવો પરમાત્મા દેહ હોઈ શકે? શરીરનો કે ભાગ હોઈ શકે? તો આવો પરમાત્મા હું છું તો આ દેહનું એક મજા જ નથી. દેહની શું તાકાત? દેહના પૂતગલ પરમાણુની આ શક્તિ છે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરવાની? સરસ વિચાર આવે તો દેહ પ્રત્યે તો દેહ તો ક્ષુદ્ર છે, એકદમ જીર્ણ શીર્ણ છે, આનો કઈ ભરોસો છે? પડે પડે જે બદલાય, વિકાર થાય જેમાં વિકૃતિ થાય, સમયે સમયે જેમાં ક્યારેક ક્યારેક રોગ ઉત્પન્ન થાય, ક્યારે ખબર પડે? એક સમય પહેલા કઈ સરસ મજાનું દ્રષ્ટાંત સનક ચક્રવર્તીનું કેવું છે. ક્યારે થયા? કેટલી મિનિટમાં થયા? ઓલો દેવ આવ્યો અને એને સ્નાનાગારમાં જોયા અને અદભુત થઈને માથું જોણાય, વાહ, આવું રૂપ તો સ્વર્ગલોકમાં પણ જોવા ન મળે. અને આને કહ્યું કે કેમ ભૂદેવ કેમ માથું ધોણાવ્યું?
તો કે આ રૂપ હું માનતો નહોતો, પરીક્ષા કરવા આવ્યો. હે રાજન, તારું રૂપ તો અદભુત છે, સ્વર્ગના દેવોને પણ દુર્લભ એવું રૂપ તારું છે. આવી દેહની પ્રતિભા, આવી દેહની કાંતિ સ્વર્ગમાં નથી કોઈને. ઇન્દ્ર મહારાજા ઝાંખો પડે. આમાં શું હતું, તું અત્યારે જુએ છે મને, હમણાં હું નાહી ધોઈને તૈયાર થઈને આવું રાજ દરબારમાં અને પછી જોતું જરા આવ્યું અભિમાન. અને દરબારમાં ગયો એટલી વાર લાગી નાહી ધોઈને કપડાં બદલાવીને, અને દરબારમાં ઓલો આવ્યો પાછો ફરીથી, અને ફરીથી માથું ધૂણાયું. શું થયું કે રાજન રૂપ બદલાઈ ગયો. રૂપને વિરૂપ થતા વાર શું, 16 મહાઘાતક રોગ તારા શરીરમાં ઉત્પન્ન થયા છે. વિષ્મય રોગ છે. અરે આમને આમ શરીર છે, ભલે શરીર છે પણ અંદર રોગ ઉત્પન્ન થઈ ગયા છે. સાબિતી તો કે દુઃખ, આ પાત્રની અંદર દુઃખ અને એના ઉપર બેસેલી માખી સ્વાહા ઝેર થઈ ગયું છે. કેટલી વાર લાગી, એક અહંભાવ આવ્યો શરીર પ્રત્યેનો. તો આ દેહ જીર્ણ શીર્ણ વિકાર વિકૃતિ રોગ વ્યાધિ થતા વાર કેટલી વાર લાગે. અમે અહીંયા તમારી અરે વાત કરી છે ને બધું જો હેલું જાય તો કાચી મિનિટમાં ને ક્યારે આવ્યું ક્યારે ગયું શું હતું કઈ ખબર પડે. એવા આ દેહ ક્ષણભંગુર, એના પ્રત્યે શું મહાત્મ્ય એનું કરવું, શું એની પ્રીતિ કરવી, શું એનો રાગ કરવો, શું એની ચિંતા કરવી અને શું એનો વલોપાત કરવો. મને આમ છે ને મને આમ છે, મને તો જુઓ આમ રહેતું, મૂક ને લબ જે હશે થયા કરશે. હવે કર્મ પૂર્વે કર્યા હશે એ પ્રમાણે ઉદયમાં આવ્યા કરશે. બોલ બોલ કરવાનું બંધ કરીશ તો ઘણું છે, જો શાંતિ રાખીશ તો આત્મ શાંતિ પ્રાપ્ત થશે. પણ આ શરીરના તું આ પ્રકારનું કહેરા કરીશ તો જ્ઞાનીઓ કહે છે આમાં કઈ ફેરફાર થાય, શરીરનું એકય પરમાણુ આપણી ઈચ્છા પ્રમાણે ચાલે કરું. શરીરની બધી જ ક્રિયાઓ વશમાં કે અવશમાં, ફરીથી વશમાં કે અવશમાં. આત્મા ગમે તેવો પાવરફુલ હોય તો શરીર અવશમાં કે વશમાં. જે અવશ છે, જેનું નિર્ધારિત થયેલું છે, જે એના કર્મ લઈને આવ્યું છે, જે સમય સમયની સ્થિતિ લઈને આવ્યું છે, એક સમય પછી બીજી સ્થિતિ શું થવાની છે એનું જે છે, નહીતર આપણે મોતને આવવા દઈએ. આપણે મોતને આવવા ન દઈએ, પક્ષઘાત આપણને પૂછીને થાય છે. કાંઈ નહીં, ચા પીતો તો ને પ્યાલો હઠો પડી ગયો ને આમ હાથ રહી ગયો, લકવો થઈ ગયો, ઈચ્છે પૂછીને થયો તો પણ નથી. શરીરની નશ્વરતા પકડાતી જ્ઞાની કે છે જીવ નામનો પદાર્થ છે. આવો આવો મહત્વમાન આ શરીરને કોઈ નમસ્કાર કરે. સરસ 27
શીઘ્ર પૂર્વ કર્મો ખપે જોતા જે ધરી પ્રેમ દેહે વસ્તો દેવતે યોગી ન જાણો કેમ. જે પરમાત્માને વિતરાગ નિર્વિકલ્પ સમાધિ રૂપ નિર્મળ નેત્રો વડે જોવાથી તરત જ પૂર્વે કરેલા કર્મો ક્ષય પામે છે, એટલે અજ્ઞાનથી જે શુભાશુભ કર્મ ઉપાર્જન કરેલા હોય છે તે સહજાત્મ સ્વરૂપના દર્શનથી નાશ પામી જાય છે. તો હે યોગી, દેહમાં રહેલા તે શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પરમાત્માને તું કેમ જાણતો નથી. જેને જાણવાથી કર્મકાલીમાં દૂર થઈ જાય છે તે આત્મા શરીરમાં વસતા છતાં કોઈ સમયે શરીર રૂપે પરિણમતો નથી. તેને તું સારી રીતે યથાર્થપણે ઓળખ. તું જગતની બીજી વાતોને જાણે છે પણ પોતાના સ્વરૂપને શા માટે જાણતો નથી. પોતાનું સ્વરૂપ જ ઉપાદેય છે, અન્ય પદાર્થો નહીં.
કહો શું, હે આ શું થયું, આત્માને જોવામાં લીન થઈ ગયા.
એટલે સંયોગ સરસ કહ્યું છે. પરમાત્માને જ્ઞાન ચક્ષુએ જોવાથી પૂર્વે કરેલા કર્મ નાશ પામે છે. તું પરમાત્માને જો, પરમાત્માને જોવા કેવી રીતે? આ મારા શરીરમાં જ આવો પરમાત્મા, આવો દેવાધિદેવ, આવો સિદ્ધ આ મારા શરીરમાં વસે છે. કેવી રીતે જોવો? કયા ચક્ષુથી જોવો? જ્ઞાન ચક્ષુ. ભાઈ, તારા સ્વરૂપને ઓળખવા માટે જ્ઞાન સિવાય બીજો કોઈ આધાર નથી. એક પણ ઇન્દ્રિય એમાં ઉપયોગી થાય એમ નથી. મન પણ ન થાય, સંકલ્પ વિકલ્પ કર તો મન પણ તને શું? હા, એટલે આત્માને આત્માને આત્મા વડે જાણ. જેને જાણવો છે તે જાણનાર પણ તું છો, અને જે જણાવવા યોગ્ય છે તે પણ તું છો. ભેગું નથી થયું? અને આ વાત એને જ્યારે ચિંતનની ધારા, જ્ઞાની પુરુષના વચનોના આધાર ઉપર વિચારની ધારા, તો આ સ્પષ્ટતા થતી જાય કે બરોબર છે. જ્ઞાન સ્વરૂપ એને બીજા પદાર્થથી કેવી રીતે જાણી શકાય? જાણવાનું સાધન જ્ઞાન, હવે એ તો જ્ઞાન સ્વરૂપ છે. તો જ્ઞાન સ્વરૂપને તો જ્ઞાન વડે જ જાણી શકાય. તો એનું જ્ઞાન એટલે મારું, એનું પ્રાથમિક ભૂમિકા મારો વિચાર, પછી ચિંતન, પછી નિધિધ્યાસન, પછી અનુપ્રેક્ષા, પછી ધ્યાન. જેમ જેમ જ્ઞાનની એટલે ઉપયોગની, જ્ઞાનનું પ્રત્યક્ષ સ્વરૂપ ઉપયોગ છે. મેં આ પેનને કેવી રીતે જાણી? આંખથી જાણી. પેલા એક નક્કી કહીએ કે આંખથી જાણી, તો કે આંખથી ઘણી વાર પડ્યું હોય તો ન ખબર હોય. ઉપયોગથી જાણી. ઉપયોગ એ જ્ઞાનનું સ્વરૂપ થયું. ઉપયોગ આત્માનું લક્ષણ છે ને, ઉપયોગો લક્ષણો જીવ. તો એ જીવનું જે જ્ઞાન સ્વરૂપ છે, એટલે દુનિયામાં પદાર્થો બધાય છે અને જ્ઞાનથી જાણી શકાય છે, અને જાણવા માટેની ઇન્દ્રિયો પણ છે. પણ જ્યાં સુધી હું મારા જ્ઞાનનો ઉપયોગ એ પદાર્થ સાથે જોડું નહીં, ત્યાં સુધી પદાર્થ મને જણાય ખરો? અહીંયા બેઠા છીએ અને આપણો ઉપયોગ જો આમાં હોય તો બીજું બધું છે કે નહીં જાણીએ છીએ આપણે? નહીં. અને જ્યારે કંઈક જઈ, કંઈક અવાજ થાય ત્યારે આપણે ઉપયોગ મૂકીએ કે શું થયું, ત્યારે ખબર પડી પણ એ વસ્તુ તો હતી જ. ઉપયોગ વિના જાણી શકાતું નથી. ઉપયોગ એ જ્ઞાનનું એક લક્ષણ છે, પ્રગટ લક્ષણ. જ્ઞાનનું પ્રગટ લક્ષણ, પ્રગટ લક્ષણ એ ભાન, એ ઉપયોગથી. તો તારે જાણવું છે એટલે કે છે કે અમે જે તને આ કહ્યું છે એ તું જાણ, અને આ જાણવાથી એનો મહિમા શું છે, આત્માને જાણવાથી શું થાય, એ આ 27મી ગાથામાં કહે છે. શું કહે છે? શું થાય આત્માને જાણવાથી? નેળ કર્મ દૂર થાય. આનું મહાત્મ્ય એક બતાવ્યું છે કે જો શીઘ્ર પૂર્વ કર્મો ખપે, જોતા જે ધરી પ્રેમ, દેહે વસતો દેવતે, યોગીને જાણો કેમ? હે યોગી, તું આત્માને જાણવાનો પ્રયત્ન કર, દુનિયાને જાણવાનો પ્રયત્ન ક્યાં કરે? પછી યોગી થઈને, યોગી થઈને નક્ષત્રોનું જ્ઞાન જોઈએ છે, યોગી થઈને એને અંતરિક્ષનું જ્ઞાન જોઈએ છે. અરે ભાઈ, અંદર રહેલો જે દેવ છે, આવો સર્વસમર્થ, એને જાણવા માટે પ્રયત્ન. ગુણોથી એના સ્વરૂપ, ગુણો અને લક્ષણોથી એ સ્વરૂપ પકડાય છે, એનો સમુચય છે. આત્મા દ્રવ્ય છે, એ અનંત ગુણોનો સમુચય છે, અને જેટલા લક્ષણો જ્ઞાનીએ જોયા છે એ બધા જ્ઞાની લક્ષણોનો પિંડ છે. એ લક્ષણોથી લક્ષ તરફ દ્રષ્ટિ જાય, લક્ષણોથી પકડાય, ગુણથી ગુણી પકડાય. બધા ગુણ ના જાણીએ તો જેટલા ગુણ પકડાય એનાથી ગુણી જ પકડાય કે બીજું કઈ? જો બરોબર એનો પ્રગટ ગુણ જાણીએ તો એ ગુણ ગુણી પકડાય કે બીજું કઈ પકડાય? ગુણી પકડાય. એટલે લક્ષણ અને વિલક્ષણ જે મેં કીધું ને કે મુખ્ય ગુણ કે જે બરોબર એનામાં હોય ને બીજામાં ન હોય. હવે હું એમ કહું કે અરૂપી છે આત્મા, એનાથી મારે આત્માને પકડવો છે, અને પછી એમ કે આકાશ છે એ અરૂપી છે, ધર્માસ્તિકાય છે એ અરૂપી છે, અધર્માસ્તિકાય છે એ અરૂપી છે, કાળ છે એ. હવે આ પૈકડા જ કરે આમને, દરેકનો એક વિચાર જ કહે તો કે તું અરૂપી અરૂપીમાં કોઈ દી નહીં, આ અધર્માસ્તિકાય નહીં પકડાય, ધર્માસ્તિકાય નહીં પકડાય, એક કઈ નહીં પકડાય વિલક્ષણ. એટલે ભાઈ ચૈતન્ય જે છે એ જે ગુણ છે એ એકેય પદાર્થમાં નથી, જીવમાં છે. જ્ઞાન ગુણ જીવમાં છે, અજીવમાં નથી. પણ અરૂપી ગુણ અજીવમાં હોઈ શકે છે. આ વાત કૃપણદેવે પત્રાંક 64માં કીધી છે કે ભાઈ જે પદાર્થને જાણવો હોય તો એનું વિલક્ષણ કયું એને તું જાણ. આ જાણવાથી કર્મકાલીમાં દૂર થઈ જાય છે. આ આત્માને જાણવાનું ફળ બહુ સરસ અદભુત કીધું છે. અને શબ્દ મૂક્યો છે યોગીને જાણો કેમ. યોગી એટલે જેણે મોક્ષ સાથે પોતાના આત્માને જોડીને જે વ્યવહાર કરે છે, યોગી એટલે એવા વ્યવહાર, એવી વિધિ, એવી સાધના કરે છે મોક્ષને મેળવવાની. એ કહે છે તું તારા સ્વરૂપને કેમ નથી જોતો, એની સાથે અનુસંધાન કર. જાણવા યોગ્ય હોય તો એકમાત્ર તારું સ્વરૂપ છે. એટલે કહ્યું હે આત્મા, આપણે 631 આત્મા સિવાયના બીજા પદાર્થોને જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. 631 કૃપાળુ દેવે તો બધા આમ સંચય કરીને બધું આમ રત્નો આપી દીધા છે વચનામૃતમાં. અનાત્માને જાણવામાંથી તું નિવર્ત, આત્માનો ગુણ પકડી લે. વારંવાર જઈને કાં પૂછે છે ઠેક ઠેકાણે જઈને. અને અમારે સરસ હિમાંશુએ કીધું મને કે સમજાઈ ગયું છે આ બધું લખ લખ કરવાથી, વાંચ વાંચ કરવાથી કે સાંભળ સાંભળ કરવાથી આત્મા પ્રાપ્ત ન થાય. આત્માના ગુણના પ્રયોગથી, આત્માના જ્ઞાન ગુણના પ્રયોગથી. તું કે તો તું જ પ્રશ્ન કરશ કે કેવી રીતે, એ કે મારો પ્રશ્ન નથી, તારો પ્રશ્ન હતો તો એ તારો જવાબ હોત તો આ પ્રશ્ન નો હતો. અરે ભાઈ હું શોધું છું અને મને એમ થયું કે તારી પાસે કઈ ભાઈ તો હું લઈ લઉં. જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી પ્રભુશ્રીએ કહ્યું છે 12મા ગુણસ્થાનક સુધી આપણે બધા સાધક છીએ. આજ કોક એવા નીકળ્યા કે જેને થયું કે અમે ગુરુ છીએ, હજી એ અરિહંત થયા અને ભ્રમ થઈ ગયો શું થાય. બધા સાધક છે, કોઈ આગળ વધેલો સાધક છે, કોઈ નીચ પાછળ છે, કોઈ પેલા પગથિયે છે, કોઈ 8મા એ છે, કોઈ 10મા એ છે, પણ બધાય સાધક છે. અને એને શબ્દ પ્રયોગ જૈન દર્શનમાં સરસ મૂક્યો છે છદ્મસ્થ, જેને કેવળ જ્ઞાન થયું નથી તે છદ્મસ્થ. તો બધા છદ્મસ્થ હું તમે બધા, વ્યવહારિક શબ્દ છે સાધક, આપણે બધાય સાધક. કોણ ગુરુ ને કોણ શિષ્ય એને હજી મેળવવાનું છે, એને જાણવાનું છે, એ અધૂરો છે હજી, એ ક્યાં પૂર્ણતાએ પહોંચ્યા છે. બધા સાધક છે એટલે એની વચ્ચે આ મુમુક્ષુતાની સાધકતાનો આ સંબંધ છે. એ સંબંધમાં ગરબડ થાય અહીંયા પછી બધું લક્ષમાં પણ ગરબડ, લક્ષમાં એ પછી ધ્યાનમાં આવતી નથી. પણ આ જે માર્ગ છે એ માર્ગને એટલે કે છે એ યોગી, આ યોગીને કીધું. અને સામાન્ય માંગે યોગી ઘણો આગળ, તો યોગી હોતો હજી તારે આત્માને તો જાણવાનો. યોગી તું આ દેહમાં વસેલા દેવને કેમ જાણતો નથી. તું જગતની બીજી વાતોને જાણે છે પણ પોતાના સ્વરૂપને શા માટે જાણતો નથી. પોતાનું સ્વરૂપ જ ઉપાદેય છે, અન્ય પદાર્થો અસ્પષ્ટ. આ અડધું વાક્ય બહુ મહત્વનું છે. અન્ય પદાર્થને જાણવાની વારંવારની ઈચ્છાઓ, કળાકૂટ લેવા દેવાની, જાણવાની, એમાંથી તું નિવર્ત. એ તું ગમે એટલો પ્રયત્ન કરીશ ને ગમે તેટલું જાણીશ તો અન્ય પદાર્થને જાણવાથી તને તારો આત્મા પકડાશે. અશુદ્ધ આત્મા વડે જાણવો છે એ ત્યારે એ આત્માની અશુદ્ધિના બળથી જાણવો છે કે એમાં રહેલી શુદ્ધતાના બળથી જાણવો છે? તો જાણવો છે એ શુદ્ધતાથી જ, કે ભલે મારો આત્મા અત્યારે અશુદ્ધ છે પણ આવરાયેલો છે, એ આવરણ રહિત મારું સ્વરૂપ છે એમાં મને જ્ઞાન સ્વરૂપ ઉપયોગ સ્વરૂપ ઉપયોગ શુદ્ધ થઈ ગયો. અને કોઈ પણ જીવ સંપૂર્ણપણે ક્યારેય આવરાયેલો નથી, ખ્યાલ છે? અવરાયેલો નથી, સંપૂર્ણપણે અવરાયેલો નથી, સંપૂર્ણ અસજ્ઞ નથી. એના આઠ પ્રદેશો તો શુદ્ધ છે છે ને છે, એટલે એ નિગોદ અવસ્થાની અંદર પણ એનામાં જ્ઞાન ગુણ અક્ષરના અનંતમાં ભાગે પણ એટલી શુદ્ધતા તો એની છે જ. એ શુદ્ધતાના આલંબનથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે અને હંમેશા અશુદ્ધ આત્મા જ શુદ્ધ થાય. શુદ્ધાત્માને શુદ્ધ કરવાની ક્યાંય વાત? એ તો ધર્મ સંન્યાસ થઈ ગયો. શુદ્ધાત્માને શું શુદ્ધ કરવો? અશુદ્ધ આત્માને જ શુદ્ધ કરવો. અશુદ્ધ આત્મામાં પણ શુદ્ધના અંશો જાગૃત છે. એટલે એકાંતે ન જવું કે અશુદ્ધથી જ શુદ્ધ કેવી રીતે થાય, ના. અશુદ્ધ આત્મામાં પણ આત્મા એવો કોઈ દિવસ પૂર્ણપણે અશુદ્ધ થઈ શકે નહીં, તો જડ થઈ ગયો. એટલે એની ચેતનતા તો છે છે ને છે, ગમે તેવો અવરાયેલો હોય, ગમે તેવી સ્થિતિ હોય તો પણ એની ચૈતન્ય પણ તો છે. અને માટે જ નિગોદમાંથી જીવ નીકળીને વ્યવહાર રાશિમાં આવે. એટલે સૂત્ર એ આવે છે કે તું તારા આત્માને આત્મા વડે, તારા જ આત્માને તું યથાર્થપણે ઓળખ, કે તે આત્મા કોઈ સમયે શરીર રૂપે પરિણમતો નથી, અનાદિકાળથી શરીરમાં જ છે, શરીરના સંગે જ છે, છતાં આ આત્માનો એક પણ પ્રદેશ શરીર રૂપે જડ રૂપે પરિણમતો. અસંખ્યાત પ્રદેશ છે, એ અસંખ્યાત પ્રદેશમાંથી રૂચક પ્રદેશ બાદ કરતા બધા અજ્ઞાનથી અવરાઈ જાય તો પણ જડ રૂપે કર્મ રૂપે પરિણમે નહીં. સમજાયું? શું અવરાય ખરો પણ રૂપાંતર ન થાય કોઈ? હા, ભલે શરીર રૂપે ક્યારે આત્મા જડ રૂપે ચેતન કર્મ સ્વભાવે નહીં, જડ ભાવે જડ પરિણામે ચેતન કે કોઈ કોઈ પલટે નહીં છોડી આપ. આ સિદ્ધાંત આ પકડાઈ ગયો કે સાહેબ આટલો બધો અવરાયેલો, ભલે અવરાયેલો હોય એ ક્યારે આ આત્મા સંપૂર્ણ શુદ્ધ થઈ શકે, પણ સંપૂર્ણ અશુદ્ધ થઈ શકે? ન થઈ શકે. તો એ જડપણાને પામે તો સંપૂર્ણ અશુદ્ધ ન થઈ શકે. તો એની પાસે મૂડી તો છે જ, કેમ કે એ જ્ઞાન સ્વરૂપ છે, એ જ્ઞાનનો સર્વથા નાશ થઈ શકે? ચેતન પામે નાશ તો આત્મસિદ્ધિની ચાવીઓ પકડો એટલે તમારે ફટાફટ ફટાફટ બધું ક્લિયર થતું જાય. આ નાશ પામી શકે જ નહીં. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય નાશ, આ આત્માનું આ ચેતનને કર્મનું ગમે તેટલું તીવ્ર આવરણ આવે તો કેવળ આત્માનો નાશ સંભવિત ખરો? એની શુદ્ધતાનો કેવળ નાશ થઈ શકે ખરો? તો કે ના. કારણ જો ચેતન એટલે ઉપયોગ રૂપી આત્માનો જે ગુણ છે ચૈતન્ય, એ જો નાશ પામે તો કેમાં પડે, કેમાં પડે? એવા એવા જ્ઞાની પુરુષોએ આપણને આ યુક્તિ કહેવાય, આગમમાં સિદ્ધાંત છે અને આ સત્પુરુષોએ આપેલી યુક્તિ છે. અને પછી આપણા ભાગે શું આપ્યું? અનુભૂતિ. અનુભૂતિ તારી જ્ઞાન સર્વજ્ઞનું, યુક્તિ ગીતાર્થ જ્ઞાની પુરુષોની અને યુક્તિ સાધકની. અનુભૂતિ, હા, અનુભૂતિ સાધકની. અનુભવ જાતે જ કરવો પડે. અનુભવ એક એવી ચીજ છે કે આપણા વતી કોઈ ન કરી શકે, દુઃખનો કે સુખનો, દુઃખનો કે સુખનો કોઈ અનુભવ ના. આપણને દુઃખ થતું હોય તો એનો અનુભવ બીજા કોઈને થાય નહીં, ટ્રાન્સફર ન થાય. સુખ અને દુઃખ એવા છે કે જેનો અનુભવનો વિષય છે, અને અનુભવ તો જાતે જ. મને એટલો આનંદ આવે છે, શું શું કહું તમને, નહીં કહી શકતું. અને એટલી પીડા થાય છે કે આ કોઈને કહી શકાતી નથી. આ ડોક્ટર શું જાણે, હા હા એ તો એમ જ હોય ને, આ ગોળી, પણ તું ભાઈ આ મારી કેટલું દર્દ છે, પણ એનું કામ છે. ભલે ગમે એટલો મોટો હોય એ ડોક્ટરની જગ્યાએ બીજો જ્ઞાની હોય તો લીએ ન જાણી. કેવડી સિવાય કોઈ ન ચાલો જવા દો. એટલે અહીંયા એ કે છે આત્માને જાણવાથી શું થાય, એટલું જ આ 27મી ગાથામાં આપણે સમજવાનું છે. શું થાય? તો કે આત્માને જાણવાથી કર્મો દૂર થઈ જાય, કર્મ ક્ષીણ થાય, કર્મ ક્ષીણ થાય, કર્મ શિથિલ થાય, કર્મનું જોર નબળું પડે. આત્માને જેમ જેમ જાણવાનો પ્રયત્ન કરીએ તેમ તેમ જે કર્મો લાગેલા છે, જે આપણા વશમાં નથી, અજ્ઞાનપણે વશમાં નથી, પણ આત્માને જાણવાથી આપણું જ્ઞાન પડવું છે, તો કર્મનું કર્મ પણ તૂટતું જાય. કારણ કે જડ અને ચેતન તત્વમાં પાવરફુલ કોણ? ચેતન જ હોય ને. હવે તું જડ થઈને જડ સામે લડતો શું થાય? તો એ વધારે પાવરફુલ છે, એને ન પહોંચી શક. હવે આપણે શું કરીએ છીએ, ફાઇટ કેની કરીએ છીએ? અજ્ઞાની થઈને કર્મ સામે ફાઇટ કરીએ છીએ. હવે નથી પહોંચે, તારું કામ નથી, તારું કામ નથી, તારું સાધન ખોટું છે, એને બળ આપશે તો તારી જ લાકડી તારા માથામાં પડશે. પણ જ્ઞાનથી તો કે તો જળ નરમ ગેસ થઈ જશે. તો ગમે તેવો પ્રકારનો ઉપસર્ગ આવે, જ્ઞાની જ્ઞાન સ્વરૂપમાં હોય તો ઉપસર્ગ શું કરે, પરિસર શું કરે? ખ્યાલ આવ્યો સ્વાતિભાઈ? તું જ્ઞાનને હાથમાં લઈ લે. એટલે કહ્યું કે જ્ઞાનને જાણ, તારા કર્મો શીઘ્ર નબળા પડી જવાના. તું દવાની ગોળી ખાસ ને તને એમ છે કે નબળા પડી ગયા, પણ તું સ્વરૂપમાં જાજો, એક માળા કર સરખી રીતે, તને શાંતિનો અનુભવ થયા વિના રે. અને કદાચ ગોળીની અસર તો હોય જાય, પણ આ સાધના જો પકડાઈ ગઈ તો અરે જીવનભર સુધી દર્દ દર્દનું કામ કર્યા કરે અને આ પોતાનું કામ કર્યા કરે. એવા જ્ઞાનીઓને આ દર્દ પરિશ્ર ઉપસર્ગો એમાંથી પર સદા પ્રસન્નતાનો અનુભવ કરી શકે છે, કેમ કે એણે આ ચૈતન્યને પકડી લીધું. હવે કર્મોની તાકાત કેટલી? કઈ નહીં. આટલું નાટલું દર્દ બીજા અજ્ઞાનીને હોય તો ઊંધો પડે ને અને કંઈક ને પડાવે. આ આત્માને જાણવાનું ફળ આ 27મી ગાથામાં કહે છે, શીઘ્ર પૂર્વ કર્મો ખપે જોતા જે ધરી પ્રેમ, માત્ર તું નિર્વિકલ્પ સમાધિરૂપ નેત્રો વડે જોવાથી. અજ્ઞાનથી ઉપાર્જિત કરેલા કર્મો છે, તો જ્ઞાન વડે જો આત્માને જો તો એક કર્મનું બળ નબળું પડી જશે. સરસ વાત કરે છે. આગળ ગાથા 28. ક્યાં અટકી ગયા આપણે?
પાંચ પ્રક્ષેપકો ને કહે છે, ઇન્દ્રિય સુખ દુઃખ જ્યાં નહીં, નહીં મનો વ્યાપાર, તે આત્માને જાણતું, અન્ય સર્વ તજકાર. જે આત્મ સ્વભાવમાં ઇન્દ્રિય જનિત સુખ દુઃખ નથી કે જેમાં મનનો વ્યાપાર નથી, તેને હે જીવ, તું શુદ્ધ આત્મા જાણ અને બીજા સર્વ વિભાવ પરિણામોને છોડ. અનાકુળતા લક્ષણવાળું જે પારમાર્થિક સુખ, તેથી વિપરીત આકુળતાજનક ઇન્દ્રિય સુખ દુઃખ, તે શુદ્ધાત્મ સ્વરૂપમાં નથી. સંકલ્પ વિકલ્પરૂપ મનનો વ્યાપાર, તે પણ ત્યાં નથી. આ પ્રમાણે શુદ્ધાત્માને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને તું જાણ અને પરમાત્મા સ્વભાવથી વિપરીત એવા પાંચ ઇન્દ્રિયના વિષય વિકારોને દૂરથી છોડી દે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે નિર્વિકલ્પ સમાધિમાં સર્વત્ર વિતરાગ વિશેષણ શા માટે મૂક્યું છે? સમાધાન: જ્યાં વિતરાગતા છે ત્યાં નિર્વિકલ્પણું છે. આ રહસ્ય સમજાવવા માટે, અથવા જે રાગી જીવ પોતાને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત માને છે તેના નિષેધને અર્થે વિતરાગ વિશેષણ છે. સફેદ શંખની સમાન આ વિશેષણ છે, એટલે કે જે શંખ છે તે સફેદ છે, તેમ જે નિર્વિકલ્પ સમાધિ છે તે વિતરાગતા રૂપ જ છે. એટલે ખરું સુખ ઇન્દ્રિય જનિત, ઇન્દ્રિયમાં ખરું સુખ નથી. સાચું સુખ તો શુદ્ધ આત્માને જાણવાથી જ છે. અને પછી બીજા માં કે છે કે આ શિષ્યનો જે પ્રશ્ન છે કે વિતરાગ વિશેષણ શા માટે મૂક્યું છે,
બોલા એ લખ્યું છે વાંચો તો એની સાથે છે. ખરું સુખ ઇન્દ્રિયમાં નથી એવું કીધું છે
ના? આત્મ સ્વભાવમાં ઇન્દ્રિય જનિત સુખ દુઃખ નથી.
એટલે જે આત્મ સ્વભાવની વ્યાખ્યા આપે છે, સુખની વ્યાખ્યા નથી આપતી. આત્મ સ્વભાવમાં ઇન્દ્રિય જનિત એ કઈ સુખ દુઃખ છે નહીં. આ પાંચ પ્રક્ષેપક, આ જીવને સુખ દુઃખ નો જે અનુભવ થાય છે એ કેના મારફત થાય છે? ઇન્દ્રિયો મારફત જ. ક્યારે આત્મા મારફત થાય છે? પૂર્વી એક, અને બીજું મનનો વ્યાપાર પણ. કેમ કે ઇન્દ્રિયોના સુખો મળે છે ત્યારે ક્યારેક દુઃખનો અનુભવ થાય છે. શેને કારણે? મનના સંકલ્પ. બધું મળ્યું હોય તો મારે જોઈતું તું એ જોઈતું તું એ પ્રમાણમાં જેને આપવું જોઈએ એને તો ન આવ્યું. કેટલું કઈ ઓછું છે મળી ગયા પછી એ કઈ આપણે લપ. કેમ કે મનના વ્યાપારો તો આપણા એટલા છે કે ઇન્દ્રિયથી પ્રાપ્ત થતા સુખથી કઈ આપણે પૂરો સંતોષ છે. આપણે કે તને બધું ખાવા પીવાનું છે, પહેરવા ઓઢવાનું છે, માથે ઘર છે, બધું જ છે, ફળિયામાં નળ છે, હવે તને શેનું દુઃખ છે? તો ઇન્દ્રિયોની અપેક્ષા કઈ દુઃખ નથી. ખાવા નથી મળ્યું તો કે મળી ગયું છે, પહેરવાનું તો કે છે, રહેવાનું છે, શેનું દુઃખ છે? મનનું દુઃખ ઓછું છે. બધું મળ્યા પછી, લાખો મળ્યા પછી, કરોડો મળ્યા પછી, અને જે જોઈએ તે ઇન્દ્રિયો સુખ પ્રાપ્ત કરી શકે એમ હોવા છતાં દુઃખીને કેમ? જો આ છ ઇન્દ્રિય બતાવી છે કે ઇન્દ્રિય સુખ નથી ને મનનો, આ મનનો વ્યાપાર એવો છે કે ઇન્દ્રિયોનું મળેલું સુખ એ દુઃખમાં ફેરવી નાખે. ખ્યાલ આવે છે? ઇન્દ્રિયોથી મળેલું સુખ ઘણું હોય છતાં એમાં મજા નથી આવતી. એ પદાર્થની અંદર અપૂર્ણતા છે ના? પદાર્થ ઓછો નથી, વાંધો ક્યાં છે? મનનો વાંધો છે. આ કે છે એ આ આત્મામાં કઈ નથી, નથી ઇન્દ્રિયોના સુખ દુઃખ કે નથી મનના વિકલ્પો. એ આત્માનું સુખ છે એ તો આ બધા શુદ્ધ આત્મા છે. તે આત્માને જાણતું અન્ય સર્વ તજકાર. તું આત્માને જયારે જાણવો છે ત્યારે ભૂલથી પણ ઇન્દ્રિયના સુખ કે મનના સુખથી આત્માને જાણીશ. આપણે ઘણીવાર વ્યવહાર છે ને એટલે આપણને લાગે મને તો આઠે કોઠે ટાઢક થઈ ગઈ, બહુ મજા આવી ગઈ, મનનું સુખ મળી જાય. એ આત્માનું સુખ. અને ઘણી વાર સંતોષ, મારે શું કરવું છે, એ લીલા લેર, બસ મને જે જોઈતું હતું, જે મારી ઈચ્છા હતી, ઈચ્છા પૂર્તિનું સુખ એ આત્મિક સુખ નથી. અને ઘણા એમ સમજે છે કે હું તો સુખી છું, બસ આમ છે ને તેમ છે ને આમ થયું તેમ થયું, મને આને આમ કરી દીધું ને આને આમ કરી દીધું. તો ઘણી વાર ત્યાં ઇન્દ્રિય સુખની પૂર્તિનો પ્રશ્ન નથી, ત્યાં એની મનની ધારણા, એને જે ધાર્યું એ મળી ગયું છે. તો ત્યારે પણ એનું સુખનું લક્ષણ છે એ મનોની ઈચ્છાની પૂર્તિનું છે, આત્મ સ્વભાવનું. આ આત્મ સ્વભાવના સુખમાં આ નથી, ઇન્દ્રિય સુખ પણ નથી, મનો વ્યાપાર પણ નથી. એટલે શિષ્યએ પ્રશ્ન કર્યો, સાહેબ આ સમાધિની અંદર જ્યાં ત્યાં વિતરાગ વિશેષણ કેમ કહ્યું, કે સમાધિનું સુખ વિતરાગતા છે, વિતરાગ સમાધિ જોઈએ. તો કે આ વિતરાગતા છે ત્યાં જ નિર્વિકલ્પણો છે. આ મનનું સુખ ક્યારે જાય, વિતરાગ. રાગ અને દ્વેષ નથી તો મનના વિકલ્પ. જ્યાં સૂક્ષ્મ પદાર્થ પ્રત્યેનો રાગ, વ્યક્તિ પ્રત્યેનો રાગ, સંયોગ પ્રત્યેનો રાગ, સંબંધ પ્રત્યેનો રાગ, જ્યાં સૂક્ષ્મતા એ પણ રાગ અને દ્વેષનું સ્વરૂપ છે, ત્યાં વિકલ્પ છે જ નહીં. અને આ વિકલ્પ બધું સુખ હોવા છતાં અશાંતિ અજંપો ઉપજાવ્યા વિના એમ થાય કે આ બધું મારું મનની આકુળતા છે, અજંપો છે. આ કહે છે કે નિર્વિકલ્પણું સમજાવવા માટે કહ્યું છે, કેમકે જે રાગી જીવ પોતાને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત માને છે, એના નિષેધને અર્થે છે રાગી, અને પોતે શું માને છે, હું તો સમાધિમાં છું, મારે બસ બધું જોઈતું મળી ગયું છે, અત્યારે કઈ ઉપાધિ નથી, લીલી વાડી છે, છોકરાઓ કીધું કરે છે, પૈડો બોલ ઉઠાપે છે, કોઈ મારી આજ્ઞાને આમન્યા બધી જાળવે છે, મજા થઈ ગઈ, એને એમ થઈ ગયું મને સમાધિ સુખ મળી ગયું. રાગી જીવ પોતાને નિર્વિકલ્પણું માને છે, નિર્વિક સમાધિ માને છે, કે મને સમાધિ સુખ છે, આથી વધારે શું જોઈએ, આથી વધારે શું જોઈએ. કૃપાળુ દેવ કહે છે કે આત્માની રમણતા થઈ એટલે હવે તો શું આપીશ. આ કહે છે કે મારે જોતું તો બધું મળી ગયું. ઘણી વાર આપણે બહુ ભરપેટ ભોજન થઈ જાય સારું મજાનું, પછી કલાક બે કલાક સુધી તો એમ થાય કે આ દુનિયામાં હવે કઈ, એમાં ઓલો કે પલંગ તૈયાર છે, પંખો કરી દઉં છું, તો એને એમ થાય કે આથી વધારે સુખ બીજું શું હોય, ભાવતું ભોજન મળી ગયું, પથારી મળી ગઈ, આરામ થઈ ગયો, બારનું બંધ છે, કોઈ તમને હવે બે કલાક સુધી ડિસ્ટર્બ કરે એમ, વાહ રે વાહ, સ્વર્ગનું સુખ મળી ગયું. અરે પણ તને સ્વર્ગની ખબર છે, એમ જીવ રાગી જીવ પોતાને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત માને છે. કોઈ સંયોગો બહુ સરસ હોય, કોઈ સંગ બહુ સરસ મેળો હોય, છતાં સંબંધનું સુખ છે, તે સમયે જે આનંદ વર્તાય છે એ સંબંધનું સુખ છે, સંગનું છે, આત્મિક નથી. અને સંયોગોમાં જરાક ફેરફાર થયો એટલે સુખ ગયું. વાત પૂરી થઈ. પશ્ચાત દુઃખ તે સુખ નહીં, પણ આ માને છે એટલે જ્ઞાનીએ શબ્દ મૂક્યો વારંવાર કે ભાઈ અમે તને વિતરાગ કહે છે, નિર્વિકલ્પ વિતરાગ, નિર્વિકલ્પ સમાધિ. વિતરાગતા હોય ત્યાં નિર્વિકલ્પતા હોય, નિર્વિકલ્પતા એટલે મનનો વ્યાપાર જ્યાં નથી. આવીએ બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ. બસ આ સાચી સ્થિતિ. તું સમદેશમાં આવ્યો, મન સ્વરૂપ પણ જ્યારે ગયું ત્યારે, પણ જો વિકલ્પ વીઠો તો ઉપજે સમસ્તા. પાછો જે સંસાર તે અનાદિનો ટાયડો હતો એને ઉત્પન્ન થતા વાર કેટલી, એક સમય સમસ્ત આ સંસાર ઉભો થઈ જવાનો. કેવી અદ્ભુત સ્થિતિ છે. એટલે મનો નિગ્રહ, મનો જય અને મનો લય, મનના વ્યાપારનો લય કરનાર, સંકલ્પ વિકલ્પ રૂપ મનનો વ્યાપાર પણ નથી, એને તું આત્માનું સુખ માનજે, એમ અહીંયા 28મી ગાથામાં કહે છે. એટલે કહે છે કે એમાં વિતરાગ શબ્દ ન મૂક્યો હતો તો કે સફેદ શંખ જેવું છે, શંખ સફેદ જ છે છતાંય સફેદ મૂક્યો કે ભૂલ ન થાય કોઈને, એમ આ સમાધિ સુખ છે એને નિર્વિકલ્પ સમાધિ શબ્દ મૂક્યો છે અથવા વિતરાગી સમાધિ મૂકી છે. અને આ વાત મૂકી છે જ્ઞાનીઓએ કૃપાળુ દેવે 430ના પત્રમાં કે વિતરાગી કરુણા છે, વિતરાગનો માર્ગ કરુણા, કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દિનનાથ. અને આ બધા તત્વજ્ઞાનના નિશ્ચયને ના અભ્યાસીઓ કહે કે કરુણા એ રાગ છે,
કહીએ ને આ પંડિતો નામડો છો ને તમે,
કરુણા એ પણ એને વિતરાગી કરુણા શું એનું કોઈ સમજ, કે વિતરાગી કરુણા જેમાં રાગ નથી કેવળ કૃપા છે, પોતાનું ચૈતન્ય દ્રવ્ય છે અને જગતના ચૈતન્ય દ્રવ્યો કર્મથી મુક્ત થાય. હે આપણા ગજથી માપીએ પણ કરુણાની અંદર, આપણી કરુણાની અંદર મોહજન્ય કરુણા છે. આપણી કરુણા કોના પ્રત્યે? દ્રવ્ય આધારિત કરુણા. એટલે મહાવીરની મૈત્રી કેવી છે? તો એમાં સર્વ જીવની મૈત્રી આવે, જીવ રાશિની મૈત્રી આવે. એમાં એક ઇન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, પૃથ્વી કાયનો જીવ હોય, અપકાયનો હોય, બધા મહાવીરની મૈત્રીમાં જીવ માત્ર. એની કરુણા ક્યાંય સંયોગથી, સંબંધથી, સ્થિતિથી, પરિસ્થિતિથી, કોઈ શરતથી એવી નથી. તો મહાવીરની અહિંસા, મહાવીરની મૈત્રી, મહાવીરની કરુણા સમજવાની આજે આપણી ક્ષમતા ચાલી ગઈ છે. આજે આપણે વિચારમાં પણ લાવી શકતા નથી. એટલે તરત જ કે કરુણા છે એ તો જીવનો રાગ ભાવ છે. પણ એ કરુણા તમારી જે છે એમાં રાગ ભાવ છે, મોહજન્ય છે. તમે મોહ રહિત કરુણા, રાગ રહિત કરુણા એને કલ્પી શકતા પણ. તો એ રીતે કહ્યું છે ત્યાં કે વિતરાગી એટલે જ્યાં વિતરાગતા છે ત્યાં નિર્વિકલ્પપણું છે. એટલે કૃપાળુ દેવે તો સરસ શબ્દ મૂક્યો છે કે મોહનીય ક્ષીણ થાય તો વિતરાગતા પ્રગટે, અને વિતરાગતા પ્રગટે તો જ કેવળ જ્ઞાન થાય. હવે કેવડીની કરુણાને પછી પાછી એમ કેવી રાગજન્ય છે, પછી એમ કેવું, અને છતાં નિશ્ચય નહીં વાળા તો બોલવામાં કઈ બાકી ન રાખે. સમજ એ હા પ્રશ્નો છે પ્રભાકર ભટ્ટનો, એને પૂછ્યું છે કે સાહેબ આવું કેમ વારંવાર કહે છે, એટલે એને જવાબ આપ્યો છે. તો અહીંયા 28 ગાથા એ આપણા સ્વાધ્યાયને આપણે વિરામ આપ્યો.